आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા આપણે પૂરી કરી, આપણે ગુણસ્થાનની વાત એમાં લીધી, પણ ગુણસ્થાન વિશે કેટલીક વાતો એમાં નથી આવી એટલે આપણે ગુણસ્થાનની વાત ફરીથી આપણે લઈએ છીએ। ગુણસ્થાન વિશે આજે સ્વાધ્યાય કરીશું। 14 ગુણસ્થાન, ગુણસ્થાન ખરેખર છે શું? ગુણસ્થાન એ જીવની વર્તમાન સ્થિતિ બતાવનારા છે। જીવની વર્તમાન અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ અવસ્થાને દર્શાવે છે, જેમ થર્મોમીટર ટેમ્પરેચર દર્શાવે છે એ રીતે આ આત્માના વર્તમાન ભાવનો એના દ્વારા નિર્ણય થાય છે કે આત્માની અવસ્થા કેવી છે। અશુદ્ધ, વિશુદ્ધ કે શુદ્ધ, એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે ત્યાં સુધીની બધી જ અવસ્થા ને આ 14 ગુણસ્થાનમાં વણી લેવામાં આવી છે। એટલે આ ગુણસ્થાન છે તે ખરેખર જોવા જઈએ તો એ આત્મામાં નથી, એટલે કે પરમ શુદ્ધ આત્મતત્વ, પરમ પારિણામિક ભાવ, એ શુદ્ધ આત્માની અંદર એ ગુણસ્થાન નથી। ગુણસ્થાન તો જ્યાં સુધી એ પૂર્ણ શુદ્ધતા પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ ગુણસ્થાન રહે છે, એ જીવની દશા દર્શાવવા માટે કયા છે। પણ સિદ્ધને ગુણસ્થાન કોઈ હોતા નથી, કેમ કે સિદ્ધની દશા પ્રગટ કર્યા પછીથી કોઈ ગુણસ્થાન રહેતા નથી। એટલે આત્માનો પરમ શુદ્ધ ભાવ, શુદ્ધ સ્વભાવ, પરમ પારિણામિક ભાવ, આત્મશુદ્ધ દ્રવ્ય, એમાં કોઈ ગુણસ્થાન છે નહીં। એટલે ગુણસ્થાન છે એ તો ખરેખર જોવા જઈએ તો એ આત્માની દશા, વર્તમાન દશા દર્શાવનારા છે, એટલે એ સાપેક્ષ વસ્તુ છે। યોગના નિમિત્તથી જીવના ગુણસ્થાનો ઉત્પન્ન થાય છે, મોહ અને યોગ, અથવા તો એમ કહીએ કે મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કસાય અને યોગ, એ પ્રત્યો આશ્રવ છે અને તેનો જ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનથી માંડી અને સંયોગી કેવળી ગુણસ્થાન સુધીનો એ ભેદ કહેવામાં આવ્યો છે। તો આપણે ગુણસ્થાનની વાત કરી રહ્યા છીએ કે ગુણસ્થાન છે એ કોઈ દ્રવ્યની અંદર નથી, પરમ પારિણામિક ભાવ એ શુદ્ધ દ્રવ્ય, એની અંદર કોઈ ગુણસ્થાન રહ્યા નથી। ગુણસ્થાન તો એ વર્તમાન અવસ્થા બતાવનારા છે, આત્માની વર્તમાન અવસ્થા દર્શાવનારા ગુણસ્થાન છે, એટલે એ સિદ્ધમાં નથી, સિદ્ધમાં કોઈ ગુણસ્થાન હોતા નથી, કેમ કે ત્યાં પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ ગઈ છે એટલે એમાં ગુણસ્થાન નથી, અને એટલા માટે એ ગુણસ્થાન છે તે તો સાપેક્ષ છે। સાપેક્ષ કઈ રીતે છે કે મોહ અને યોગના નિમિત્તથી જીવના ગુણસ્થાનનો ઉત્પન્ન થાય છે। તો અહીંયા ગુણસ્થાનની વાતમાં મુખ્ય વાત તો એ છે કે એ કંઈ આત્માનો સ્વભાવ નથી, આત્માની અંદર રહ્યા નથી, આત્માનો કોઈ ગુણ નથી। ગુણસ્થાન શબ્દ છે પણ એ આત્મા નો કોઈ સ્ત્રીકાળ રહેવા વાળો ગુણ નથી, અને એ ગુણસ્થાન છે એ તો 14 ભાગ પાડવામાં આવ્યા છે જે દ્વારા જીવની કેવી શુદ્ધ કે અશુદ્ધ દશા છે એ એમાં દર્શાવવામાં આવે છે, એટલે એવું એ જીવનું સ્વરૂપ દર્શાવનારા છે, આત્માનું સ્વરૂપ દર્શાવનારા છે, અને એનું કારણ જે છે તે મોહ અને યોગ ના નિમિત્તથી એ જીવના એ ગુણસ્થાન થાય છે, એટલે કે જીવની એવી દશા થાય છે જીવ મોહ અને યોગ એને લીધે, અથવા બીજી રીતે કહીએ તો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય યોગ, કે જેને કારણે કર્મનો બંધ પડે છે, જેને કારણે આશ્રવો થાય છે અને કર્મનો બંધ પડે છે, એવા એ કારણો છે એને લીધે થઈ અને જીવને એ ગુણસ્થાન થાય છે. એટલે જેમ જેમ એની શુદ્ધિ વધતી જાય છે તેમ તેમ એ ઊંચું ઉપરનું ગુણસ્થાન હોય છે. ગુણસ્થાનને વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા છે, પણ નિશ્ચયથી જોવા જઈએ તો એ ગુણસ્થાન જીવનું નથી. જેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે, એવી રીતે કોઈ એ ગુણસ્થાન એ આત્માનો ગુણ નથી. અને 14 ગુણસ્થાનો એ 14 ભાગ કરીને જીવની સ્થિતિ બતાવીએ છીએ, પણ એ 14ને બદલે આપણે જીવની અવસ્થા આપણે બીજી રીતે જો દર્શાવવી હોય તો 3માં પણ આપણે દર્શાવી શકીએ સંક્ષેપ કરીને, જેમ કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એ રીતે પણ આપણે જીવની સ્થિતિ દર્શાવી શકીએ છીએ. જે ગુણસ્થાન દ્વારા દર્શાવીએ છીએ એ જ રીતે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, માત્ર 3 ભાગ પડીને, કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એટલે પરમાત્મા જે છે એ પૂર્ણ શુદ્ધ દશા છે, અંતરાત્મા છે એટલે કે જેની શુદ્ધતા પ્રગટ કરી છે અને પૂર્ણતા હજી પ્રગટ નથી કરી એવી દશા છે, અને બહિરાત્મા જે છે એને હજી શુદ્ધતાનો સ્પર્શ પણ થયો નથી એવી એ દશા છે. એટલે 14 ગુણસ્થાનમાં પણ આપણે એ જ રીતે લઈએ છીએ કે 1-3 ગુણસ્થાન છે એ તો મિથ્યાત્વ જ છે, અને 4 ગુણસ્થાનથી સંકિતની દશા છે તે 12 ગુણસ્થાન સુધી, અને 12 ગુણસ્થાન પછીથી એ કસાય રહિત દશા થાય છે. એટલે 13મું અને 14મું જે છે એ ગુણસ્થાન જે છે એ પરમાત્મા સ્વરૂપ ગુણસ્થાન છે, અને 14માં પછી કોઈ ગુણસ્થાન નથી, એ સિદ્ધ દશા છે, એ પરમ શુદ્ધ દશા છે, એ સિદ્ધની દશા છે, તે પરમ શુદ્ધ દશા છે, ત્યાં કોઈ ગુણસ્થાન નથી. એટલે આ ગુણસ્થાન છે તે વ્યવહારથી છે, નિશ્ચયથી ખરેખર જોવા જઈએ તો આત્માને કોઈ ગુણસ્થાન છે નહીં, આત્મામાં એ ગુણસ્થાન રૂપે કોઈ ગુણ પણ નથી. તો આ વાત એક તો એના ગુણસ્થાનની બાબતમાં મહત્વની છે. હવે મિથ્યાત્વ ગુણસ્થાન, પહેલું ગુણસ્થાન, તો પહેલા ગુણસ્થાન માટે આપણે લઈએ તો મિથ્યાત્વ અથવા તો મિથ્યાદ્રષ્ટિ એમ એ ગુણસ્થાનને કહેવામાં આવે છે. અને મિથ્યાત્વ જે છે એટલે મિથ્યા માન્યતા, મિથ્યા શ્રદ્ધા, ખોટી માન્યતા અને ખોટી શ્રદ્ધા, એની સાથે અજ્ઞાન રહેલું છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં તેમ નહીં, પણ જ્ઞાનનો ઉઘાડ નહીં, અને વિપરીત જ્ઞાનનો વિપરીત અભિનિવેશ જે છે એ મિથ્યાત્વ છે. એટલે બધા દુઃખોનું કારણ એ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે, એમાં આ મિથ્યાદર્શન જે છે એનું કારણ જે છે તે મિથ્યાત્વ છે. મિથ્યાદર્શન એટલે મિથ્યા શ્રદ્ધા, અને મિથ્યા શ્રદ્ધાનું કારણ એ મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ જે છે એ શ્રદ્ધાની અપેક્ષાએ જો લેવા જઈએ અને કર્મ સાથે જો એનો સંબંધ જોઈએ તો દર્શન મોહનીયની જે 3 પ્રકૃતિ છે, પહેલી 3 પ્રકૃતિ દર્શન મોહની અને એની 3 પ્રકૃતિઓ છે, ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિ છે, દર્શન મોહનીની 3 પ્રકૃતિ છે, એ પ્રકૃતિ છે તે મિથ્યાત્વનું કારણ છે એમ કહેવાય. એના નિમિત્તે જીવને મિથ્યાત્વ હોય છે. હવે મિથ્યાત્વ પહેલું ગુણસ્થાન એ ક્યારથી હોય, તો જીવ જ્યારથી હોય ત્યારથી એને મિથ્યાત્વ હોય. એટલે જ્યારથી આ જીવ છે ત્યારથી જ એને ઊંધી માન્યતા છે, અને જ્યાં સુધી એ ઊંધી માન્યતા જતી નથી અને સમ્યક તો પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને મિથ્યાત્વ રહે છે. એટલે એવું જે મિથ્યાત્વ જે છે એ અનાદિનું છે, એ બધું અગૃહિત મિથ્યાત્વ છે, એટલે પાછળથી ગ્રહણ કરવામાં આવેલું એવું નહીં. ગૃહિત મિથ્યાત્વ એટલે પછીથી જે ગ્રહણ કરવામાં આવે એ ગૃહિત મિથ્યાત્વ છે, અને આ મિથ્યાત્વ એ જ્યારથી જીવ છે ત્યારથી જ મિથ્યાત્વ છે. એટલે એવા મિથ્યાત્વને આપણે અગૃહિત મિથ્યાત્વ કહીએ છીએ. આત્માનો સ્વભાવ તો શુદ્ધ છે, અને જગતના બધા પદાર્થોને એક સાથે જાણવા વાળો સ્વભાવ છે, પણ એમાં એ જ્ઞાન છે તે આવરાયેલું છે. અનાદિથી એ જ્ઞાન એ પોતે પોતાના સ્વભાવને જાણતું નથી, પોતાના સ્વરૂપને જાણતું નથી, એનું કારણ એ મિથ્યાત્વ છે. આપણે મિથ્યાત્વથી શું શું થાય એ આપણે જુદી રીતે જરાક સમજીએ. એટલે એ મિથ્યાત્વનું એ કારણ છે કે એની શ્રદ્ધા ખોટી છે અને પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ વાતને એ સમજતો નથી. એ ખંડ ખંડ જ્ઞાન છે એને એ જ્ઞાન માને છે, આત્મા સિવાયના બીજા જ્ઞાનને જ્ઞાન માને છે, એ રીતે ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને જ્ઞાન માને છે. આ પણ એ મિથ્યાત્વને કારણે માને છે. એટલે એમાં જે અગૃહિત મિથ્યાત્વ છે એ પહેલેથી છે એની અંદર. મિથ્યાત્વને કારણે એને શું છે તો કે કારણની વિપરીતતા છે, સ્વરૂપની વિપરીતતા છે અને ભેદ અભેદની વિપરીતતા છે. એટલે વિપરીત માન્યતા, ઊંધી માન્યતા છે. જેનું કારણ છે એવા એના કારણને એ ઊંધું માને છે, સ્વરૂપને જેવું છે એના કરતા વિપરીત માને છે, અને પોતે જીવ બધા જ બીજાથી જુદો છે એવું ભેદ જ્ઞાન નથી. એટલે ભેદ કોનાથી એ ભેદ અને કોનાથી અભેદ એમાં એની માન્યતા ઊંધી વર્તે છે. એટલે એ રીતે એને મિથ્યાત્વ હોય છે. મિથ્યાત્વને લીધે આ જીવને રખડવાનું થાય છે, કેમ કે માન્યતા ખોટી છે. જેમ જિનેશ્વરની વાણીમાં જેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે એવું સ્વરૂપ એણે સ્વીકાર્યું નથી, એવું એને જાણ્યું નથી, એવી માન્યતા કરી નથી. એટલે શ્રદ્ધા એવી નથી, ઊંધી વિપરીત શ્રદ્ધા છે. તો એવી ઊંધી વિપરીત શ્રદ્ધાને કારણે એ ઊંધી શ્રદ્ધાને કારણે જે સંયોગો આવે છે એની સાથે એ જોડાય છે. એટલે કે પૂર્વે જે કર્મ કર્યા હતા એ કર્મનો ઉદય આવે છે એને એ કર્મની સાથે એ જોડાય છે, સંયોગોની સાથે જોડાય છે. એટલે કે કર્મના ઉદયમાં કર્મના ફળ સાથે એ જોડાય છે અને એવું જોડાય છે અને એ જોડાવાને કારણે નવા કર્મ બાંધે છે અને નવા કર્મ ફરી પાછા ઉદયમાં આવે છે એટલે ફરીથી પાછો એની સાથે જોડાય છે. કેમ કે સાચી શ્રદ્ધા થઈ નથી એટલે એની સાથે જોડાય છે, મોહને કારણે, મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે. તો એમાં મુખ્યત્વે એ મિથ્યાત્વ જ મુખ્ય ભાગ ભજવે છે. બીજી વાત, એને એવા ગુરુ મળ્યા નથી, સદગુરુ મળ્યા નથી, સુદેવની શ્રદ્ધા થઈ નથી, સત્શાસ્ત્રોની શ્રદ્ધા થઈ નથી. એટલે એવું ન થવાને કારણે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની જયારે શ્રદ્ધા કરે છે તો એને બીજું મિથ્યાત્વ થાય છે, જેને આપણે ગૃહિત મિથ્યાત્વ કહીએ છીએ. પેલું અગૃહિત મિથ્યાત્વ હતું એની સાથે કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્રને માને છે એટલે એને એ ગૃહિત મિથ્યાત્વ થાય છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય આવ્યું છે એને છોડી અને બીજી અન્ય માન્યતાઓ કરવી, અન્ય મતને માનવો, અન્ય મતને સ્વીકારવો અને સ્વચ્છંદે શાસ્ત્રોના અર્થ કરવા, એ દ્વારા ગૃહિત મિથ્યાત્વ થાય છે. અન્ય મતના જે શાસ્ત્રો વગેરે છે એની અંદર અર્ધ સત્ય આપ્યું હોય અને છતાં એને પૂર્ણ સત્ય માની અને સ્વીકારવું અને એને જિનેશ્વરની આજ્ઞામાં જેમ આવ્યું છે એની સાથે સરખાવવું અને એવી વિપરીત શ્રદ્ધા કરવી અને બીજાને કરાવવી, એ બધું ગૃહિત મિથ્યાત્વ છે. વર્તમાનમાં કેટલાય લોકો આ કાર્ય કરી રહ્યા છે કે જિનેશ્વર ભગવાનની વાણી, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો ઉદ્ભવ્યા છે એવા સત્શાસ્ત્રોને છોડીને અન્ય મતના શાસ્ત્રોનું વાંચન વગેરે કરવું, એના સ્વાધ્યાય વગેરે કરવા કરાવવા પ્રત્યે જે દોરાય છે એ બધા ગૃહિત મિથ્યાત્વ સહિત છે અને એ બીજાને પણ એ ગૃહિત મિથ્યાત્વ કરવા માટેનું નિમિત્ત કારણ બને છે. તો એવું ગૃહિત મિથ્યાત્વ કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રની શ્રદ્ધા કરતા થાય છે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાન જે છે એની વાત આગળ લઈએ તો એમાં અગૃહિત ગૃહિત મિથ્યાત્વ સિવાય શા માટે થાય છે એ સમજ્યા પછીથી એના પરિણામ રૂપે શું થાય છે એ વધારે સમજવા જેવું છે. એ પહેલું ગુણસ્થાન આપણે જે કહીએ છીએ મિથ્યા માન્યતા સહિત અનાદિનું જે થયું એના ફળરૂપે, એટલે મિથ્યાત્વના ફળરૂપે શું થાય છે, એના પરિણામ રૂપે શું થાય છે તો કે આ જીવને અનંત સંસારમાં રખડવાનું થાય છે. માન્યતા ખોટી છે ને, ઊંધી છે, એટલે મિથ્યાત્વને કારણે એને અનંત સંસાર થાય છે, એક પછી એક ભવ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. જો એનું મિથ્યાત્વ ટળે, સંકિત થાય, સમ્યક્ત્વ થાય, એટલે કે જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ એને દેખાય, એનું દર્શન થાય, એનું જ્ઞાન થાય, અને પછી એવી જ શ્રદ્ધા થાય સ્વરૂપની, એવી જ શ્રદ્ધા થાય એટલે એવું સંકિત પ્રગટે, તો એ મિથ્યાત્વ જાય અને પછી એને ભવનો અંત થાય. સંકિત પ્રગટ થયા પછીથી વધુમાં વધુ એને 15 ભાવમાં મોક્ષ થાય, એથી ઓછા ભાવમાં, 2 ભાવમાં, 4 ભાવમાં એમ પણ એનો મોક્ષ થાય, પણ વધુમાં વધુ 15 ભાવમાં મોક્ષ થાય એવું કૃપાળુદેવનું વચન છે. એ વાત આપણે બરાબર પહેલા પણ ઘણી વાર એનો વિસ્તાર કરી ચૂક્યા છીએ અને સમજ્યા છીએ. પણ એ સંકિતમાંથી, સમ્યક્ત્વમાંથી જો એને પડવાનું થાય અને એ સમ્યક્ત્વ ચાલ્યું જાય અને પછી એ મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે, તો એ વધુમાં વધુ અર્ધ પૂતગળ પરાવર્તન કાળ સુધી એને રખડવાનું થાય અને પછી એ મોક્ષે જાય. એટલે વધુમાં વધુ જો પડવાનું થાય તો અર્ધ પૂતગળ પરાવર્તન કાળ સુધી એને રખડવાનું થાય, અન્યથા એમ થતું નથી. એ ભાગ્યે જ કોઈને એવું પડવાનું થતું હોય છે અને એટલું લાંબો કાળ વીતે છે. બાકી તો એ સમ્યક્ત્વ પ્રગટ કરતા ધર્મની શરૂઆત થાય છે અને અંતરમાંથી એને પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એટલે એ ચારિત્ર લે છે અને ચારિત્ર લઈ અને સંકિતથી ચારિત્ર લઈ શ્રમણ થઈ અને મોક્ષના પુરુષાર્થમાં આગળ વધતા એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે. તો એ મિથ્યાત્વ સંબંધી એના ફળ સંબંધીની વાત થઈ. હવે ગુણસ્થાનની અને ભાવની વાતનો વિચાર કરીએ તો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય જે છે, આ પહેલું ગુણસ્થાન છે, એ છે તે ખરેખર એ અપેક્ષાથી જો જોવા જઈએ તો એ આખો ઉદય ભાવ છે, ઔદયિક ભાવ છે. આ મિથ્યાત્વ જે છે એ ઔદયિક ભાવ છે, કેમ કે જેવું કર્મના ઉદયમાં જેવું આવે છે એવા ઉદય સાથે જોડાય છે, એટલે એ મિથ્યાત્વ છે તે ઔદયિક ભાવ છે. એ અનાદિનું મિથ્યાત્વ છે એ ઔદયિક ભાવ છે. હવે મિથ્યાત્વ અનાદિનું છે પણ ટાળવાની અપેક્ષાથી વિચાર કરીએ તો એ મિથ્યાત્વ ટળતા કંઈ વાર લાગતી નથી. પહેલે ગુણસ્થાને છે ત્યાંથી એ મિથ્યાત્વ ટળે છે, એટલે એ ચોથે ગુણસ્થાને જાય છે અને ચોથે ગુણસ્થાને જતા એ સીધો ચોથે ગુણસ્થાને જાય અથવા તો ત્રીજા ગુણસ્થાનને સ્પર્શ કરી અને ચોથે ગુણસ્થાને જાય, એ રીતે એ પહેલું ગુણસ્થાન હોય છે. બીજી કેટલીક માન્યતાઓ પણ છે મિથ્યાત્વનો, જો વધારે વિસ્તાર કરીએ તો, કે જેવું સ્વરૂપ છે ધર્મનું એવા સ્વરૂપ કરતા વિપરીત માન્યતાઓ માનવી એનું નામ પણ મિથ્યાત્વ છે. જેમ કે અશુભ ઉપયોગ છે તો અશુભ ઉપયોગ કરતા શુભ ઉપયોગ સારો એમ માનવું એ મિથ્યા માન્યતા છે. પાપ કરતા પુણ્ય સારું છે અને પુણ્ય કરતા કરતા એ ધર્મમાં પ્રવર્તન થશે અને મોક્ષ થશે એવી માન્યતા છે એ પણ એ મિથ્યાત્વ છે. એટલે ઘણા પ્રકારે ધર્મની માન્યતામાં સૂક્ષ્મ ભૂલો છે, એ બધું મિથ્યાત્વ છે. જેમ કે દ્રવ્યલિંગી મુનિ હોય સમ્યક દર્શન થયું નથી અને એવો દ્રવ્યલિંગી મુનિ પણ મોક્ષે જાય એવી માન્યતા હોય, એટલે કે બાહ્ય વ્રત તપને કારણે, તો એ મિથ્યાત્વ છે. નગ્ન દિગંબર મુનિ દશા વિના પણ મોક્ષની દશા થાય એવી માન્યતા એ પણ મિથ્યા માન્યતા છે, એ મિથ્યાત્વ છે. દેવ વિશેની કોઈ પણ ઊંધી માન્યતા, જેવું દેવનું સ્વરૂપ છે કેવળ જ્ઞાન સહિત જ દેવ હોય એવી જે વિતરાગતા હોય એવી જે માન્યતા કરતા વિપરીત માન્યતા છે એ પણ મિથ્યાત્વ છે. ગુરુ વિશેની પણ એ જ પ્રકારે માન્યતા હો કે સાતમું ગુણસ્થાન આવ્યું નથી ને છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે જે ગુરુ થઈ શકે, એ સિવાય એટલે કે જે સમ્યક દર્શન સહિત છે એવા છઠ્ઠે ગુણસ્થાને છે તો એ ઉપદેશ આપી શકે, આપવાની યોગ્યતા ધરાવનારા છે એ સદગુરુ છે. અને એ સિવાય પણ જો ચોથે પાંચમે ગુણસ્થાને કે હોય અને દ્રવ્યસ્ત્રોતનો ખૂબ અભ્યાસ હોય તો એ પણ માર્ગદર્શક થઈ શકે છે. એમને ઉપદેશક પણ એટલે ઉપાધ્યાય કહેવાતા નથી, પણ જેને સંકિત જ નથી અને કોઈપણ પ્રકારે સંકિત વિના, અનુભવ વિના એ ગુરુ પણ માને છે અથવા મનાવે છે તો એ પણ એ મિથ્યાત્વ છે. એટલે એવી રીતે અનેક પ્રકારે મિથ્યાત્વ હોય છે. અને એવું મિથ્યાત્વ સહિત જે જીવની દશા છે એ પહેલા ગુણસ્થાનની દશા છે, એ મિથ્યાત્વ એ પહેલું ગુણસ્થાન છે. અને મિથ્યાત્વને બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે મિથ્યાત્વ સિવાય એને મિથ્યા દ્રષ્ટિ, અભૂતાર્થ દ્રષ્ટિ, અયથાર્થ દ્રષ્ટિ, અસત્યાર્થ દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, પર સમય, પર્યાય મૂંઢતા, પર્યાય બુદ્ધિ, મોહી દ્રષ્ટિ, મૂંઢ દ્રષ્ટિ, એવા નામોથી પણ કેટલીક વખત એને ઓળખવામાં આવે છે. એટલે એ બધા પહેલા ગુણસ્થાનની દશાવાળા મિથ્યાત્વ સહિત છે. હવે મિથ્યાત્વમાં બીજી રીતે જોઈએ તો જો ચોથે ગુણસ્થાને કે જે ગયો છે અને ચોથે ગુણસ્થાનથી એને પડવાનું થાય, પડવાનું કઈ રીતે થાય કે કસાયને કારણે, અનંતાનુબંધી કસાય જે એનો ચોથે ગુણસ્થાને જાય છે ત્યારે એનો જાય છે, એ ચોથે ગુણસ્થાને કે કસાય ગયો છે, અનંતાનુબંધી કસાય ગયો છે, પણ એને જો એ કસાયની તીવ્રતા થઈ જાય, અનંતાનુબંધી કસાયની જો તીવ્રતા થઈ જાય છે તો એને પાછું મિથ્યાત્વ થાય છે. હવે એ તો ચારિત્ર મોહનીય ની વાત આવી, અનંતાનુબંધી કસાય છે એ તો ચારિત્ર મોહનીય ની પ્રકૃતિ છે, જ્યારે આ જે મિથ્યાત્વ છે એ તો દર્શન મોહનીયને કારણે હોય છે. તો પછી એ કઈ રીતે હોય છે તો એ વાત આપણે બીજું ગુણસ્થાન લઈએ એમાં આપણે સમજીએ કે કઈ રીતે એ થાય છે. તો બીજા ગુણસ્થાનને આપણે સાસાદન સમ્યક દ્રષ્ટિ કહી છે. સાસાદન એટલે સ આસાદન, એક અર્થ એવી રીતે છે. અને બીજી રીતે જોઈએ તો સ્વસ્વાદન, સ્વ સાદન એટલે સ્વાદ સહિત, શેનો સ્વાદ સહિત, તો કે સંકિતના સ્વાદ સહિત, સહ સ્વાદન. અને આસાદનની સાથે સહ લગાડી એટલે સ આસાદન, એ રીતે કહીએ તો આ બે રીતે એનો અર્થ એ રીતે લેવાય છે કે આસ્વાદ સહવર્તિત ઇતિ સાસ્વાદન, એટલે કે સંકિતિના આસ્વાદ સાથે જે જીવ હોય એ સંકિતના આસ્વાદવાળો હોય તે સ્વાસ્વાદન ગુણસ્થાન છે. અથવા તો સમ્યક દર્શનની વિરાધનાને આસાદન કહે છે. એટલે આસાદન એટલે સમ્યક દર્શનની વિરાધના કરી છે એને આસાદન કહે છે, અને સમ્યક દર્શનની વિરાધના સહિત હોય એને સાસાદન કહે, એટલે એવી વિરાધનાથી યુક્ત છે એને સાસાદન, એ બીજું ગુણસ્થાન છે. હવે અનંતાનુબંધી ક્રોધ માન માયા કે લોભ એ કસાયમાંથી કોઈ પણ એકના ઉદયથી જે જીવ સમ્યક દર્શનની વિરાધના કરી છે પરંતુ હજી એને મિથ્યાત્વરૂપ પરિણમન થયું નથી, હજી એનું મિથ્યાત્વરૂપ પરિણમન નથી થયું, એ દશા જે છે એ સાસાદન ગુણસ્થાનની છે, એટલે બીજા ગુણસ્થાનની છે. એને એ કસાયના ઉદય સાથે જોડાય છે અને પછી એમાંથી આગળ વધતા એ દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. પણ એ થતામાં આખી પ્રોસેસનો વિચાર કરીએ તો શું થાય છે, તો કે એને એ અનંતાનુબંધી કસાય ક્રોધ માન માયા લોભ જે છે એમાંથી કોઈ પણ એકની એનો ઉદય એને વર્તે છે તો એમાં સમ્યક દર્શનની વિરાધના કરી છે પણ એમાં હજી ખરેખર એ મિથ્યાત્વ રૂપ પરિણામ હજી એના થયા નથી, મિથ્યાત્વને અભિમુખ થયો નથી. અને એવી જે દશા છે એ સાસાદન અથવા સાસાદન, સ્વાસાદન અથવા તો સાસાદન, સમ્યક દ્રષ્ટિ નામના બીજા ગુણસ્થાનની એ દશા છે. એટલે કે સમ્યક દર્શન રૂપી પર્વતના શિખર ઉપરથી એ જીવ પડ્યો, એટલે કે અનંતાનુબંધી કસાયમાંથી કોઈ એકના ઉદયથી સમ્યક્ત્વ પરિણામોથી તો તે જીવ ભ્રષ્ટ થયો પણ એને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હજુ થયો નથી, એટલે એની વચ્ચેની સ્થિતિમાં છે, હજી મિથ્યાત્વમાં ગયો નથી. એટલે એ વખતે એને મિથ્યાત્વ પ્રકૃતિનો હજુ ઉદય ન થયો હોવાને કારણે એને એની જે દશા જે છે એ એવી છે કે એ સમ્યક દર્શનથી પડ્યો છે અને મિથ્યાત્વ થયું નથી એવી બે વચ્ચેની એની એ દશા વર્તે છે. એટલે આવો જીવ છે એ ચોથે ગુણસ્થાનથી બીજે ગુણસ્થાને આવે છે. આ દશા છે એ ક્ષણિક હોય છે, બહુ ઓછા સમયની હોય છે, એક સમયની, અને શાસ્ત્રમાં બીજું એને અથવા તો વધુમાં વધુ છ આવલિકા સુધીની હોય છે. એટલે પહેલા ગુણસ્થાનથી કોઈ જીવ બીજા ગુણસ્થાને આવે છે એમ નથી, પણ ચોથા ગુણસ્થાનથી પડી અને એ બીજા ગુણસ્થાને એને આવવાનું થાય છે. એટલે આ ગુણસ્થાને એને મિથ્યા રૂચિ રહે છે. મિથ્યા રૂચિ બે પ્રકારની છે, એક તો અનંતાનુબંધી કસાયના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રૂચિ છે, અને બીજી મિથ્યાત્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રૂચિ છે. એટલે આ દ્વિતીય ગુણસ્થાનને બીજા ગુણસ્થાનને અનંતાનુબંધી કસાયના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રૂચિ હોય છે, તેથી આ બીજા ગુણસ્થાન વાળો જીવ મિથ્યા દ્રષ્ટિ જ છે, પરંતુ હજુ આ ગુણસ્થાને મિથ્યાત્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી મિથ્યા રૂચિ હોતી નથી, આ ગુણસ્થાને એ હોતી નથી, તેથી તે ગુણસ્થાનવર્તી જીવને મિથ્યા દ્રષ્ટિ નથી કહેતા, એને મિથ્યા દ્રષ્ટિ નથી કહેતા, કેવળ સાસાધન કહેવામાં આવે છે. બીજા ગુણસ્થાને છે એને મિથ્યા દ્રષ્ટિ નથી કહેતા, પણ સાસાધન કહેવામાં આવે છે, કે જે પહેલા એ સમ્યક્ત્વનો અનુભવ કરી ચૂક્યો છે એવી એ દશા છે એમ એને કહેવામાં આવે છે. એટલે એને સરખાવવું હોય તો એક રીતે શાસ્ત્રમાં એ રીતે પણ સરખાવવામાં આવે છે કે આ ગુણસ્થાને જીવ એ દૂષિત સંપીતનો અનુભવ કરે છે. એટલે સરખાવવું હોય તો એમ કહેવાય કે જેણે ખીર ખાધી છે, ખીરનું ભોજન કર્યું હોય, એવો મનુષ્ય તે ભોજનનું વમન કરે તો એ દૂષિત રસસ્વાદવાળો અનુભવ કરે, કેમ કે ખાધેલું બહાર આવે એટલે પછી એનો ખાટો ઓળકાર જ હોય, એના જેવી આ દશા છે. એને પ્રાપ્ત શું કર્યું હતું? સંકિત, અને સંકિત હવે ગયું, સંકિતનું વમન થયું, એટલે એ આ દશા છે. હવે એમાં દર્શન મોહનીયના ઉદયની અપેક્ષા નથી આ ગુણસ્થાને, કેમ કે આપણે પહેલા જ જોયું એ પ્રમાણે એમાં એ મિથ્યાદ્રષ્ટિ થયો નથી. મિથ્યાદ્રષ્ટિ થતા પહેલાની આ દશા છે, ચોથેથી પડે છે, પણ એ મિથ્યાદ્રષ્ટિ નથી થયો. એટલે એમાં એ બીજું ગુણસ્થાન એવું છે કે એમાં દર્શન મોહનીયનો ઉદય હોય નહીં, માત્ર એને અનંતાનુબંધી કસાયમાંથી કોઈ એક કસાય છે એનો ઉદય વર્તે છે, પણ એમ નથી કે દર્શન મોહનીયનો ઉદય હોય એ નથી. એટલે એ રીતે અહીંયા એક અપેક્ષાથી એને પારિણામિક ભાવ કયો છે, ઉદય ભાવ નથી કયો એને, આને ઉદય ભાવ નથી કયો. જ્યારે પહેલું ગુણસ્થાન જે મિથ્યાત્વનું છે એમાં તો દર્શન મોહનીય કર્મની મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોય છે, એટલે એમાં મિથ્યાત્વ પ્રકૃતિની અપેક્ષા રહેલી છે. જ્યારે બીજા ગુણસ્થાનમાં એ દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિની અપેક્ષા હોતી નથી, એટલે પહેલા ગુણસ્થાનમાં જે ઉદયિક ભાવ છે એ અહીંયા નથી, એટલે એને દર્શન મોહનીયની અપેક્ષા અહીંયા રહેતી નથી. બીજી વાત એ છે કે પહેલા ગુણસ્થાને તો એ ભવ્ય આત્મા પણ હોય, એટલે ભવ્ય જીવ પણ હોય અને અભવ્ય પણ હોય મિથ્યાત્વ ગુણસ્થાને, પણ બીજા ગુણસ્થાને અભવ્ય હોતો નથી. બીજા ગુણસ્થાને જે આવ્યો છે એ તો ભવ્ય જ હોય, કેમ કે એને સંકિત એક વખત થયું છે અને પછી પડીને આવ્યો છે, એટલે એનો અર્થ એ છે કે એને એ અભવ્ય ને એ હોય જ નહીં. એટલે બીજું ગુણસ્થાન છે તો એ ભવ્ય જ છે, અભવ્ય હોતો નથી. એટલે બીજું ગુણસ્થાન ભવ્યને જ હોય, અભવ્યને હોય નહીં. તો આ બીજા ગુણસ્થાન સંબંધીની આપણે વાત લીધી. હવે એના પછી છે તો ત્રીજું ગુણસ્થાન. ત્રીજું ગુણસ્થાન છે એને સમ્યક મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, એટલે એ મિશ્ર દશા છે, એને મિશ્ર દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. ત્રીજું ગુણસ્થાન સમ્યક મિથ્યા દ્રષ્ટિ, એટલે એ મિશ્ર દશા છે. મિશ્ર દશા છે એટલે આ ગુણસ્થાને જીવને એ કેટલીક માન્યતા સાચી સમ્યક એટલે સમીચીન હોય અને કેટલીક મિથ્યા હોય, એ બંને પ્રકારની એની દ્રષ્ટિ છે, એ મિશ્ર પરિણામ સહિત હોય છે. એટલે એક જ કાળમાં એને આત્મામાં મિશ્રરૂપ પરિણામ હોય છે. હવે ઉદાહરણ જો એના માટે આપણે લેવું હોય કે કઈ રીતે એક જ બંને જાતના પરિણામ હોય, તો આપણે એક ઉદાહરણ એમ લઈ શકીએ કે કોઈને એના બે માણસો સાથે, એક માણસ સાથે એને વેરભાવ છે અને બીજા માણસ સાથે મિત્રતા છે, તો બંને એક જ સમયમાં એ બંને વસ્તુ એને છે. એ રીતે અહીંયા આ ત્રીજા ગુણસ્થાનમાં એ સમીચીન ભાવ પણ છે અને એ મિથ્યા ભાવ પણ છે, એ બંને ભાવ હોય છે એટલે મિથ્યા માન્યતા પણ હોય છે. એટલે આ ગુણસ્થાનવાળાને તત્વોનું શ્રદ્ધાન અશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે એની મિશ્ર દશા છે. એટલે કાંઈક સત્ય અને કાંઈક અસત્ય એમ એક કાળમાં હોય છે. બીજી મહત્વની વાત એ છે કે આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ પડતો નથી, ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી કે મૃત્યુ થતું નથી. એટલે મિશ્ર ગુણસ્થાનવાળો જીવ જે છે એ કાં તો સમ્યક દ્રષ્ટિ થઈ અને પછી મૃત્યુ પામે, અથવા તો મિથ્યા દ્રષ્ટિ થઈ અને પહેલા ગુણસ્થાને આવીને મૃત્યુ પામે છે. પરંતુ એમ નથી થતું કે મિશ્ર ગુણસ્થાને રહીને મૃત્યુ પામે, એમ નથી થતું. બીજા ગુણસ્થાનના પરિણામો અને ત્રીજા ગુણસ્થાનવાળાના પરિણામો ખરેખર જોવા જઈએ તો એ જ્ઞાનગમ્ય છે, કેવળ જ્ઞાનગમ્ય છે, કેવળ જ્ઞાનમાં એના પરિણામો વધારે સમજાય એવા પરિણામ છે. મિશ્ર ગુણસ્થાનનો કાળ જે છે એ પણ ઓછો છે, જેમ પેલા બીજા ગુણસ્થાનનો કાળ અતિ ઓછો છે, અતિ અલ્પ છે, એ જ રીતે આનો પણ કાળ અતિ અલ્પ છે. એમાં એ અંતર્મુહૂર્ત જેટલો જ કાળ હોય છે, પણ બીજા ગુણસ્થાન કરતાં આનો કાળ થોડો વધારે હોય છે. બીજાના ગુણસ્થાન કરતાં મિશ્ર ગુણસ્થાનનો કાળ વધારે હોય છે. ખરેખર તો આ ગુણસ્થાનની વાત કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે મિથ્યાત્વરૂપ મહાઅંધકાર જે હતો એમાંથી એ નીકળીને જ્યારે સમ્યક દર્શન રૂપી પ્રકાશને પામે, સમ્યક દર્શિ થયો છે, સંકિતની પ્રાપ્તિ થઈ છે, પછી દ્રષ્ટિ શુદ્ધ ન રહી અને ત્યાંથી એનું જે પતન થયું, પડવાનું થયું, એ મનોમંથનની ભૂમિકા હોય છે, તે આ ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. એટલે તેમાં સત અને અસત બંને તરફ ખેંચનારી એ હાલક ડોલક સ્થિતિ હોય છે. આમ પણ છે ને આમ પણ છે એવી એની સ્થિતિ હોય છે. હવે જીવ પહેલા ગુણસ્થાનથી ચોથે ગુણસ્થાને જાય છે તો ક્યારેક એને આવી સ્થિતિ હોય છે, એટલે એ ત્રીજા ગુણસ્થાનને સ્પર્શે છે એમ આપણે કહીએ છીએ. પણ એવો કોઈ નિયમ નથી કે ત્રીજાને સ્પર્શીને જ જાય, એટલે ત્રીજા ગુણસ્થાનની દશા આવે ને પછી ચોથે જાય, એવો કોઈ નિયમ નથી. પહેલે ગુણસ્થાનથી સીધો પણ એ ચોથે ગુણસ્થાન જાય છે. બીજી પણ વાત છે એમાં કે પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન એના સંબંધી આપણે થોડીક બીજી પણ વાત લઈએ કે એમાં કઈ રીતે પડવું વગેરે થાય છે. તો પહેલું ગુણસ્થાન છે એમાં એને માર્ગણા કહેવામાં આવે, તો એમાં ચાર છે. એ પહેલે ગુણસ્થાનથી ત્રીજે જાય, ચોથે જાય, પાંચમે કે સાતમે જાય. જ્યારે બીજું ગુણસ્થાન એવું છે કે બીજા ગુણસ્થાનથી એમાં માર્ગણા એક છે, એ ત્યાંથી પડીને પહેલા ગુણસ્થાને જ આવે અને બીજા ગુણસ્થાનથી ચડીને ત્રીજે કે ચોથે જવાતું નથી. બીજું ગુણસ્થાન સાસાધન ગુણસ્થાન એવું છે કે એ વચમાની દશા છે, જે પડતો હોય એમાં વચ્ચેની દશા છે, ચોથેથી પડી અને બીજે આવે છે અને પછી પહેલે જાય છે એવી એ દશા છે. એટલે બીજા ગુણસ્થાનથી ચડવાનું થતું નથી. એટલે એ એક વખત પડે છે તો એ પહેલે આવી જાય છે અને પછીથી ત્યાંથી પછી પાછો ચડી અને એ ત્રીજે આવે છે કે સીધો ચોથે જાય છે. તો ત્રીજા ગુણસ્થાનની જે દશા છે એ પ્રકારની દશા છે કે જેમાં એ પડ્યો છે અને પછી એ પહેલેથી ત્રીજે આવે છે એ દશા છે. એટલે અહીંયા ત્રીજા ગુણસ્થાનેથી એ પડે તો પાછો એ પહેલે ગુણસ્થાને આવે અને ચડે ઉપર જાય ઉપરના ગુણસ્થાને તો ચોથે પાંચમે કે સાતમે જાય છે. હવે કર્મના બંધની વાત આપણે થોડીક લઈએ આમાં, અને કર્મની સત્તા વિશે પણ જો થોડો વિચાર આમાં કરીએ ગુણસ્થાનમાં, તો પહેલું ગુણસ્થાન જે છે એમાં સ્થિતિ ત્રણ પ્રકારે હોઈ શકે છે. કઈ રીતે સ્થિતિ હોય? તો કે એક તો અનાદિથી હોય અને અનંતકાળ સુધી રહે એવું પહેલું ગુણસ્થાન જે અભવ્ય જીવોને હોય, એટલે એ અનાદિ અનંત. અભવ્ય જીવોને એ અનાદિ અનંત હોય છે, એટલે તેમના એ મિથ્યાત્વનો આદિ નથી. આદિ તો બીજાનો પણ નથી, પણ એમને નથી અને એમને અંત પણ નથી. એ અભવ્યને માટે લીધી. હવે ભવ્ય જીવને અનાદિ હોય, અનાદિનું તો હોય, પણ એનો અંત આવે એટલે સ અંત, અનાદિ અને અંત સહિત, એટલે અનાદિ સ અંત, એટલે અનાદિ શાંત એવી એ મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનની સ્થિતિ હોય છે. કેમ કે એને અંત તો થવાનો છે, ભવ્ય છે ને, એટલે એ અંત તો એને થવાનો છે, મિથ્યાત્વનો અંત તો થવાનો છે, પહેલું ગુણસ્થાન જવાનું તો છે. અને ત્રીજી સ્થિતિ એવી હોય કે સાદિ શાંત, સ આદિ, આદિ સહિત અને સ અંત, અંત સહિત. હવે અનાદિને બદલે સ આદિ કેમ હોય? કે જે ભવ્ય જીવે પહેલા સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય અને પછી સમ્યક્ત્વ વમી દીધું હોય, સમ્યક્ત્વ ચાલ્યું ગયું હોય અને તે એને પછી મિથ્યાત્વ થયું હોય, એટલે પહેલે ગુણસ્થાને આવ્યો હોય, તો એ મિથ્યાત્વ થયું એની આદિ કહેવાય. એ મિથ્યાત્વ શરૂ થયું એટલા માટે મિથ્યાત્વની આદિ કહી, અને પછી ફરી પાછો એ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે એટલે એ એનો મિથ્યાત્વનો અંત પણ આવે છે, એટલે સાદી શાંત. એટલે ત્રણ પ્રકારે એ મિથ્યાત્વ ગુણસ્થાનની સ્થિતિ હોય, અનાદિ અનંત હોય, અનાદિ શાંત હોય અને સાદી શાંત હોય છે. બીજા ગુણસ્થાનની સ્થિતિ આપણે પહેલા વાત કરી એ પ્રમાણે ઓછામાં ઓછી એક સમયની હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા અને સાત સમયની હોય છે, એટલે અતિ અલ્પ સમય છે. અને ત્રીજા ગુણસ્થાનની સ્થિતિ એ અંતર્મુહૂર્ત જેટલી હોય છે, એટલે આ પ્રમાણે એ ગુણસ્થાનની સમય મર્યાદા અહીંયા આપી છે. પણ એટલો સમય માટે પણ એ ગુણસ્થાન એ સ્થિતિ છે એટલે આપણે એના સંબંધી જાણકારી આપણે અહીંયા મેળવીએ છીએ. હવે પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન જેની આપણે વાત કરી એ ત્રણેય ગુણસ્થાનમાં મોક્ષ માર્ગ નથી, એ મોક્ષ માર્ગ નથી, એ બહિરાત્મા જ છે. એ પહેલું બીજું ત્રણેય ગુણસ્થાનની દશા એવી છે કે એમાં મોક્ષ માર્ગ છે જ નહીં. મોક્ષ માર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય, ત્યાંથી પ્રારંભ થાય છે અને પહેલા ત્રણ ગુણસ્થાનમાં મોક્ષ માર્ગ છે જ નહીં. હવે કર્મબંધની અપેક્ષાથી જો વિચાર કરવા બેસીએ તો ખરેખર તો એવું છે કે એકથી અગિયાર સુધીના ગુણસ્થાન છે એમાં આઠે કર્મો સત્તામાં તો હોય છે, પણ બંધની સંબંધી વિચાર કરીએ તો પહેલા ગુણસ્થાને આઠે કર્મ બંધાય છે, આઠે કર્મ બંધાય, અને બીજા ગુણસ્થાને પણ આઠે કર્મ બંધાય. હવે આઠે કર્મ ન બંધાય અને એમાં એક સાત કર્મ બંધાય, એટલે કે આયુષ કર્મ ન બંધાય, આયુષ એવી સ્થિતિ ત્રીજા ગુણસ્થાને હોય છે. કે ત્રીજા ગુણસ્થાને શું હોય છે કે આયુષ કર્મને તજીને, એને છોડીને બાકીના સાત કર્મ બંધ થાય છે, એટલે ત્રીજા ગુણસ્થાન કે આયુષનો, ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી. આયુષ કર્મનો બંધ આમ પણ એક ભવમાં, જે ભવ હોય એ ભવની અંદર એક જ વખત પડે અને એ એક જ સમયમાં બંધાતું હોય છે. તો આ ગુણસ્થાન સંબંધીની બીજી આપણે સૂક્ષ્મ વાતો લીધી, અને એકથી દસ ગુણસ્થાન સુધીમાં આઠેય કર્મોનો ઉદય પણ હોય છે. લેસ્યાની રીતે વાત જોઈએ તો છ લેસ્યા હોય, એકથી છ ગુણસ્થાન સુધીમાં છ છ પ્રકારની લેસ્યા હોય છે, એટલે આ એકથી ત્રણ ગુણસ્થાન સુધીની આપણે વાત કરી. ધ્યાનની વાત જો જોવા જઈએ તો ધ્યાન તો અહીંયા રૌદ્ર ધ્યાન હોય, ધર્મ ધ્યાન તો હોય નહીં, આર્ત ધ્યાન હોય, પણ ધર્મ ધ્યાન હોય નહીં. પહેલા બીજા અને ત્રીજામાં ધર્મ ધ્યાન નથી, ધર્મ ધ્યાન એ ચોથા ગુણસ્થાનથી હોય ત્યાં સુધી ધર્મ ધ્યાન હોય નહીં, શુક્લ ધ્યાન પણ હોય નહીં. એટલે આ રીતે આ ગુણસ્થાન છે અને આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે પછી આવતી વખતે ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને આગળ વિશેષ ગુણસ્થાન સંબંધીની સૂક્ષ્મ વાતો સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈએ, કેમ કે આપણે ગુણસ્થાનના પ્રશ્નો અને એના જવાબો બધું કરી ગયા છીએ. એટલે આ સૂક્ષ્મ વાતો જે કેટલીક આપણે એ વખતે નથી લીધી એ વાતોને ખાસ વધારે લઈએ છીએ. એટલે હું ધારું છું કે કોઈ ખાસ પ્રશ્નો હશે નહીં. તો જય જીનેન્દ્ર.